એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્ય વિવેચનના એક, એમ કહીએ કે બહુ જ મહત્ત્વના પડાવ પર નજર કરવાના છીએ, જેણે ખરેખર હલચલ મચાવી દીધી હતી એમ કહી શકાય. વાત છે સુરેશ જોશીની નવ્ય વિવેચનાની, અને આપણી સાથે છે જયંત કોઠારીનો એક ખૂબ ઊંડો અભ્યાસ જે આ નવા વિચારોનું પૃથક્કરણ કરે છે. આપણો આધાર છે કોઠારીનું પુસ્તક વિવેચનનું વિવેચન, એમાંથી લેવાયેલો એક અંશ. અને આ અંશ મતલબ બહુ જ સરસ રીતે બતાવે છે કે કેવી રીતે સુરેશ જોશીએ પરંપરાગત ગુજરાતી વિવેચનની કેટલીક પેલી જડબેસલાક માન્યતા હતી ને એને પડકારી. તો આજની આપણી ચર્ચાનો મકસદ શું, મુખ્ય હેતુ શું છે? આપણે કોઠારીના વિશ્લેષણ દ્વારા સુરેશ જોશીના જે કેન્દ્રીય વિચારો છે એને સમજવાનો પ્રયત્ન કરીશું, ખાસ કરીને કલાકૃતિના રૂપ પર, એટલે કે એના ઘાટ પરનો એમનો જે ભાર હતો, વાસ્તવિકતા અંગેની એમની સાવ જુદી જ સમજ, અને હા, ભાષાના ઉપયોગ વિશેના એમના નવા વિચારો. તો ચાલો આ રસપ્રદ વાત શરૂ કરીએ. કોઠારી શરૂઆત કરે છે એક વ્યાપક ચિત્રથી. 20મી સદીનો ઉત્તરાર્ધ, દુનિયા બદલાઈ રહી હતી. પશ્ચિમમાં જુઓ તો વિશ્વયુદ્ધોનો અનુભવ, વિજ્ઞાનની હરણફાળ, પેલું મનોવિજ્ઞાનની નવી શોધો, આ બધાએ જીવન અને કળા વિશેના જે પાયાના ખ્યાલો હતા ને એને હચમચાવી નાખ્યા હતા. કોઠારી કહે છે કે સુરેશ જોશી એ આ બદલાયેલા વૈશ્વિક પવનોને ગુજરાતી સાહિત્યના કિનારે લાવ્યા.
બરાબર. અને કોઠારી એ પણ સ્પષ્ટ કરે છે કે જોશી માત્ર બહારના વિચારો લાવીને અટક્યા નહોતા. એમની નવ્ય વિવેચનાએ ગુજરાતી વિવેચનના કેટલાક ગૃહિતો, એટલે એવી બાબતો જે આપણે સાવ સાચી જ માની લીધી હતી, તેના પર સીધો પ્રહાર કર્યો. કોઠારી તો ઈશારો પણ કરે છે કે કદાચ ઉમાશંકર જોશી જેવા સ્થાપિત અને આદરણીય વિવેચકોને પણ જોશીના વિચારોએ પોતાના મંતવ્યો પર ફરી વિચાર કરવા મજબૂર કર્યા હશે. જોશીનો ઈરાદો સ્પષ્ટ હતો, ગુજરાતી સાહિત્ય અને વિવેચનને એક નવી, એકદમ તાજી દિશા આપવી, એને સમકાલીન વિશ્વ સાથે જોડવી.
અને આ જ પરિવર્તનનો મુખ્ય ધક્કો, કહીએ કે એનું કેન્દ્રબિંદુ, એ શું હતું? કોઠારીના મતે સુરેશ જોશીનો ક્રાંતિકારી વિચાર એ હતો કે કલાકૃતિ, પછી એ કવિતા હોય કે વાર્તા, એ પ્રાથમિક રીતે શું છે? એ એમાં કહેવાયેલી વાત, એટલે કે વસ્તુ નથી, પણ એ વાત જે રીતે કહેવાય છે, જે રીતે એને ઘડવામાં આવી છે, એનું રૂપ, એનું ફોર્મ, એની સંરચના, એમની ભાષામાં કહીએ તો રૂપ નિર્મિતિ છે, એટલે કે કેવી રીતે કહેવાયું છે એ શું કહેવાયું છે એના કરતાં વધારે મહત્ત્વનું છે. આ તો પરંપરાગત ભારતીય અને ગુજરાતી વિવેચનાથી સાવ ઉલટી વાત થઈ.
ચોક્કસ. કારણ કે એ સમય સુધીની વિવેચના જુઓ તો મોટે ભાગે કૃતિની અંદર રહેલી સામગ્રી પર જ ધ્યાન આપતી હતી. એમાં કયો અનુભવ છે, કયો ભાવ મુખ્ય છે, કયું જીવનદર્શન છે, બસ આ જ બધું. રૂપ એટલે કે શૈલી, ભાષા, છંદ વગેરે, એને તો ખાલી પેલી સામગ્રી ભાવક સુધી પહોંચાડવાનું એક વાહન, એક ઓજાર, સંક્રમણ માટેનું સાધન જ ગણતા હતા. જોશીએ કહ્યું, ના, આ ખોટું છે. કલામાં આપણે સીધે સીધો ભાવ નથી અનુભવતા, પણ ભાવના આકારને પામીએ છીએ. એટલે કે લાગણી જે રીતે કલાત્મક રૂપ ધારણ કરે છે તે સ્વરૂપે આપણે એને માણીએ છીએ. જે મૂળ અનુભવ કે વિચાર છે, વસ્તુ છે, તેનું સાધારણીકરણ નથી કરવાનું, પણ તેનું વિલીનીકરણ થવું જોઈએ. એડે ઓગળી જઈને રૂપનો જ એક ભાગ બની જવું જોઈએ.
હા, પેલું વિલીનીકરણવાળો મુદ્દો.
હા, કોઠારી આ વાત સમજાવવા જોશીનું પેલું અગ્નિશિખાનું દૃષ્ટાંત ટાંકે છે, જે બહુ પ્રચલિત છે. યજ્ઞની અગ્નિમાં ઘી, દિવેટ, લાકડા, બધી સામગ્રી બળી જાય છે, અને છેવટે શું રહે? માત્ર શુદ્ધ જ્યોત. જોશી કહે છે, કલામાં પણ આવું જ થવું જોઈએ. કલાકારનો અનુભવ, વિચાર, લાગણી, આ બધી સામગ્રી જેને એ ઉપાદાન કહે છે, એ ઓગળી જવી જોઈએ અને અંતે માત્ર શુદ્ધ આકાણ જ રહે. એ જ કલાની સાર્થકતા છે. અને આ રૂપ એટલે કંઈ ઉપરથી પહેરાવેલું મહોરું નથી, પણ એવી પ્રક્રિયા છે જે મૂળ સામગ્રીને એક નવું જ અસ્તિત્વ, એક આગું પરિમાણ આપે છે. એટલે રૂપ પોતે જ લક્ષ્ય બની જાય છે સાધન મટીને. કલાનો હેતુ કોઈ સંદેશો આપવાનો નથી, પણ એક સુંદર રૂપનું નિર્માણ કરવાનો છે.
અચ્છા, આ રૂપ જ મુખ્ય છે એ વાત સૈદ્ધાંતિક રીતે સમજાય, પણ ખરેખર કવિતામાં દાખલા તરીકે એ બને છે કેવી રીતે? કોઈ અનુભવમાંથી આ રૂપ નિર્મિતિ સુધીની સફર એ કઈ રીતે થાય છે? કોઠારી કોઈ ઉદાહરણ આપે છે આનું?
હા, આપે છે, અને એ ઉદાહરણ જોશીની પ્રક્રિયાને બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે. કોઠારી જોશી દ્વારા અપાયેલું એકલતાના અનુભવનું ઉદાહરણ ટાંકે છે. માનો કે કોઈ કવિને એકલતા ઘેરી વળે છે. હવે જો એ માત્ર એમ લખે કે મને બહુ એકલું લાગે છે, તો એ કવિતા નથી. એમાં ભાવનો કોઈ આકાર નથી. જોશી કહે છે, કવિ આ અનુભવ સાથે શું કરે છે? પહેલાં તો એ પોતાના સંવેદનથી થોડો દૂર થાય છે. એને જાણે બહારથી તટસ્થ રીતે જુએ છે. આને જોશી એબ્સ્ટ્રેક્શન કહે છે. પછી એ મૂળ સંવેદનમાં એ બીજા, કદાચ જુદા જુદા સમયે અનુભવેલા, સ્મૃતિમાં સંગ્રહાયેલા સંવેદનોને ભેળવે છે.
ઓકે, ભેળવે છે. જેમ કે?
હા, કોઠારીના વર્ણન મુજબ, જેમ કે એ એકલતામાં કવિ ઉમેરે છે. કોઈ અપૂજ, સૂના શિવ મંદિરના ગર્ભગૃહનો ભીનો ઉદાસ અંધકાર, સંધ્યાટાણે સંભળાતા ઘંટારવનો શૂન્યતામાં થતો લોપ, કોઈ જૂની ભૂલાયેલી વાવના ઊંડાણમાં બાઝેલા પાણી પર પડતું સૂર્યનું એકલવાયુ કિરણ, આ બધા જુદા જુદા ઇન્દ્રિયગ્રાહ્ય સંવેદનોને એકબીજા સાથે ગૂંથીને કવિ એક નવું જ રૂપ, એક ભાવપૂદગલ એટલે કે ભાવનું નક્કર સ્વરૂપ રચે છે. પછી ભાષાના સ્તરે એને વધુ મૂર્ત બનાવે છે, ધ્વનિ, લય, શબ્દની પસંદગી દ્વારા. દાખલા તરીકે, ઘુમ્મટમાં પડઘાતા અવાજ જેવો ભાવ આપતા ગ, ર, ભ જેવા ઘોરંભાતા વર્ણોનો ઉપયોગ કરવો.
એટલે આખી પ્રક્રિયામાંથી પસાર થઈને જે નીપજે છે, તે હવે કવિની અંગત એકલતા નથી રહી.
એમ, બરાબર. એ હવે વ્યક્તિગત અનુભૂતિ મટીને એક સ્થળકાળથી પર સૌ કોઈ દ્વારા આસ્વાદ લઈ શકાય એવી સ્વાયત્ત કલાકૃતિ બની જાય છે. અહીં કવિ માત્ર પોતાની લાગણી વ્યક્ત કરનાર નથી, પણ એક સભાન કારીગર છે, એક સ્રષ્ટા છે, જે એક નવા રૂપનું નિર્માણ કરે છે. આ જ છે રૂપનિર્મિતિની પ્રક્રિયા. આ સમજાવે છે કે શા માટે જોશી માટે કવિ એક સભાન નિર્માતા છે, માત્ર લાગણીનો ઉભરો ઠાલવનાર નહીં.
અને જોશી આ રૂપનિર્માણમાં કોઈ પણ પ્રકારના અનુભવને બાકાત રાખવા તૈયાર નહોતા. કોઠારી પેલું વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સાથેના એમના મતભેદનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને સૌંદર્યની વ્યાખ્યા બાબતે.
હા, એ બહુ મહત્વનો મુદ્દો છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેવા પરંપરાગત વિવેચકો માનતા હતા કે કવિતાએ માત્ર ઉદાત્ત, સુંદર ભાવો અને અનુભવોને જ સ્થાન આપવું જોઈએ. નવી કવિતામાં જે રોજબરોજના સામાન્ય, ક્યારેક કડવા કે બીડોળ લાગતા અનુભવો આવતા હતા ને, જેને એ અલ્પસ્વલ્પ પ્રત્યક્ષ કહેતા, તેની તેમણે ટીકા કરી હતી. જોશીએ આ સંકુચિત વ્યાખ્યાનો જોરદાર વિરોધ કર્યો.
અને અહીં જ એમનો પેલો બીજો વિચાર આવે છે, સૌંદર્ય નહીં પણ
સામર્થ્ય.
હા,
અહીં જોશીનો એક બીજો રસપ્રદ વિચાર આવે છે. કોઠારી નોંધે છે કે જોશીએ સૂચવ્યું કે કલાનું મૂલ્યાંકન કરતી વખતે આપણે સૌંદર્ય શબ્દને બદલે સામર્થ્ય શબ્દ વાપરીએ તો કેવું? એટલે કે કૃતિ સુંદર છે કે નહીં તે ચકાસવાને બદલે એમાં અનુભવને એક નવું, સક્ષમ રૂપ આપવાનું સામર્થ્ય કેટલું છે તે જોવું જોઈએ. એમણે કહ્યું કે આપણે આપણી રૂઢિગત પસંદ નાપસંદ, જેને એ રૂઢ પ્રતિભાવો કહે છે, એ છોડીને નવી સંવેદનાઓ માટે આપણી ઇન્દ્રિયોને ખુલ્લી રાખવી જોઈએ, નવા પ્રતિભાવોની શોધ કરવી જોઈએ.
અને આ નવી સંવેદનાઓ માત્ર બાહ્ય જગતની જ નહીં પણ આંતરિક જગતની પણ, ખરું ને? એમણે વાસ્તવિકતાની પરંપરાગત સમજને પણ પડકારી હતી.
બિલકુલ. તેમણે ગુજરાતી લેખકોની ટીકા કરી કે તેઓ મોટે ભાગે માત્ર તર્કથી, બુદ્ધિથી સમજી શકાય એવા વાસ્તવમાં જ, જેને એ બુદ્ધિગમ્ય વાસ્તવ કહે છે, એમાં જ રચ્યા પચ્યા રહે છે. જોશીએ જેને ચેતસિક વાસ્તવ કહ્યું, એટલે કે સપનું, તંદ્રા, દિવાસ્વપ્ન, બાળકની કલ્પના, અતાર્કિક કે તરંગી વિચારો, અસંગત અનુભવો, તેનો મહિમા કર્યો. એમણે કહ્યું કે આ કહેવાતા અવાસ્તવિક ક્ષેત્રોમાં પણ સત્યના ઘણા મૂલ્યવાન અંશો છુપાયેલા હોય છે. એમના માટે સત્ય કોઈ એક સ્થિર, નક્કર વસ્તુ નહોતી, પણ સંતતિ હતી, ચેતનાનો સતત વહેતો, બદલાતો પ્રવાહી પ્રવાહ. આનાથી થયું શું? કલા માટે વિષય વસ્તુનું ક્ષેત્ર ઘણું વિશાળ બની ગયું.
ઠીક છે, તો રૂપ મુખ્ય, સામગ્રી ગૌણ, વાસ્તવની વ્યાખ્યા પણ વિસ્તૃત થઈ. હવે જો મૂલ્યાંકનનો આધાર સામર્થ્ય હોય, તો એ સામર્થ્ય પ્રગટ ક્યાં થાય? અહીં જ ભાષાનું મહત્વ આવે છે, બરાબર?
ચોક્કસપણે. જો રૂપ જ સર્વસ્વ હોય તો એ રૂપનું નિર્માણ શેનાથી થાય છે? ભાષાથી. એટલે મૂલ્યાંકનનો આધાર એ બને છે કે કવિ પોતાના માધ્યમ એટલે કે ભાષાની શક્યતાઓને કેટલી હદે ખેડવી જાણે છે, એને કેટલી સિદ્ધ કરે છે. કોઠારી જોશીને ટાંકીને કહે છે કે કલાની કસોટી એ છે કે ઓછામાં ઓછી સામગ્રી વાપરીને કોણ વધુમાં વધુ સિદ્ધ કરી શકે છે, એટલે કે અનુભૂતિના ગહન અને વ્યાપક વિસ્તારને કોણ પોતાની રચનામાં સમાવી શકે છે. આ દૃષ્ટિએ કૃતિ લાંબી છે કે ટૂંકી, એ મહાકાવ્ય છે કે ઉર્મિકાવ્ય, એ ભેદ જ ગૌણ બની જાય. એક નાનકડી રચના પણ મહાકાવ્ય જેવી ગહનતા અને વ્યાપકતા, પેલો એપિક ટેનર, ધરાવી શકે છે જો ભાષાનો વિનિયોગ સક્ષમ હોય.
અને આ ભાષાની શક્યતાઓ સિદ્ધ કરવી એનો અર્થ શું થાય, એ કેવી રીતે?
જોશીનું પેલું વાક્ય યાદ છે, કવિ કશુંક કહેવા માંગતો નથી, એ કશુંક કરવા માંગે છે. શું કરવા માંગે છે? ભાષાનું પુનર્વિધાન, ભાષાનો અપૂર્વ વિનિયોગ, એટલે કે ભાષાને રોજિંદા વ્યવહારની પેલી ઘસાયેલી સ્થિતિમાંથી બહાર કાઢીને એને નવું રૂપ આપવું, એની સાથે પ્રયોગો કરવા. કોઠારી નોંધે છે કે જોશીએ આ અપૂર્વ વિનિયોગના કેટલાક રસ્તા બતાવ્યા હતા, જેમ કે ભાષામાં જાણી જોઈને ખરબચડાપણું કે વિસંવાદ, ડિસ્કોર્ડન્ટ ટેક્સચર લાવવો, લયમાં એકવિધતા, મોનોટનીનો પ્રયોગ કરવો, કલ્પનોને તોડવા મરોડવા, ડિસ્ટોર્શન કે અત્યંત સંક્ષિપ્ત કન્ડેન્સેશન કરવા, પ્રતીકોની રચના નવી રીતે કરવી. જો કે કોઠારી એ પણ સ્વીકારે છે કે જોશીએ આ બધા માટે કદાચ પૂરતા ઉદાહરણો આપીને એને સરળ નહોતું બનાવ્યું, પણ એમનો ભાર ભાષાકીય સજ્જતા પર હતો એ સ્પષ્ટ છે.
આ બધું સાંભળીને એક પ્રશ્ન મનમાં આવે કે જો ભાષા અને રૂપ પર જ આટલો બધો ભાર હોય તો પછી કવિતાના અર્થનું શું? શું જોશી એમ કહેવા માંગતા હતા કે કવિતાનો કોઈ નિશ્ચિત અર્થ જ ન હોઈ શકે?
આ બહુ જટિલ અને હા મહત્વનો પ્રશ્ન છે. જોશીએ પ્રતીક અને અર્થના સંબંધને બહુ સૂક્ષ્મતાથી તપાસ્યો. તેમણે એ સ્વીકાર્યું કે પ્રતીકમાં પ્રસ્તુત એટલે કે જે દેખીતું છે એના દ્વારા અપ્રસ્તુત એટલે કે જે સૂચિત છે તે વ્યક્ત થાય છે. પણ તેમણે ઉમેર્યું કે આધુનિક કવિતામાં આ જોડાણ વધુને વધુ પરોક્ષ, વધુ ગર્ભિત બનતું જાય છે, ક્યારેક તો એટલી હદે કે પ્રસ્તુતનો અપ્રસ્તુત દ્વારા જાણે સંહાર થઈ જાય, એટલે કે દેખીતી વસ્તુ ગૌણ બની જાય અને માત્ર સૂચિત અર્થ જ મુખ્ય રહે. શબ્દો અહીં સીધો અર્થ આપવાને બદલે એક સ્પ્રિંગબોર્ડ જેવા બની જાય છે, જે વાચકને અનુભૂતિના એક અપરિમેય વિસ્તારમાં ધકેલી દે છે.
અપરિમેય વિસ્તાર
એટલે કે જેનું માપ ન કાઢી શકાય એવો વિસ્તાર. તેથી જોશીના મતે કાવ્યનો અર્થ કોઈ એક ચોક્કસ તાળો મેળવી શકાય એવી વસ્તુ નથી, તે અપરિમેય છે, એટલે કે અમાપ, અનંતી શક્યતાઓવાળો છે. એમનું પેલું પ્રસિદ્ધ કથન યાદ કરીએ, કાવ્યનો અર્થ તો કાવ્ય સમસ્ત છે, એટલે કે આખા કાવ્યની સંરચના, એના બધા તત્વો મળીને જે અનુભવ જન્માવે છે તે જ તેનો અર્થ છે. આ કોઈ નબળાઈ કે અસ્પષ્ટતા નથી, પણ અર્થની સમૃદ્ધિ છે. તેઓ ફ્રેન્ચ કવિ માલારમેનો હવાલો આપીને ત્યાં સુધી કહે છે કે કવિતા શબ્દોમાં નથી હોતી, પણ શબ્દોની વચ્ચે રહેલી ખાલી જગ્યામાં, એ મુક્ત અવકાશમાં હોય છે.
બાપરે, આ વિચાર તો વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, જેમણે કહ્યું કાવ્ય અર્થની કલા છે, અને ઉમાશંકર જોશી, જેમણે કહ્યું કે શબ્દની બહિર્નિર્દેશકતાનો ધ્વંસ ન થવો જોઈએ, એમના મંતવ્યથી બિલકુલ વિપરીત થયો.
હા, સ્પષ્ટ રીતે જોશી કવિતાને બધી બાહ્ય જરૂરિયાતો, બોધ, સંદેશ, સામાજિક ઉપયોગિતાથી મુક્ત કરીને તેને શુદ્ધ કલા, પ્યોર આર્ટ જેને કહીએ, તેની સ્થિતિએ પહોંચાડવા માંગતા હતા, જેનો હેતુ પોતાનામાં જ સમાયેલો હોય.
તો પછી પેલી પરંપરાગત વાત હતી કલા દ્વારા ભાવક સુધી કશુંક પહોંચાડવાની, સંક્રમિત કરવાની, એનું શું થયું? જો અર્થ નિશ્ચિત નથી તો સંક્રમણ શેનું થાય?
આ પણ એક મુદ્દો છે, જ્યાં જોશીએ પરંપરાગત ખ્યાલને નવો અર્થ આપ્યો. કોઠારી નોંધે છે કે જોશી પશ્ચિમી વિવેચક જ્યોર્જ વેલીને ટાંકીને સંક્રમણ એટલે કે ટ્રાન્સમિશનને કોઈ ચોક્કસ અર્થ કે ભાવના એક મનમાંથી બીજા મનમાં ટ્રાન્સફર થવાની ક્રિયા તરીકે નથી જોતા. એને બદલે તેઓ એને મનની તદાકારતા કહે છે, જાણે કે કવિ અને ભાવક એક જ માનસિક ભૂમિકા પર એક જ તરંગ લંબાઈ પર આવી જાય, અને આમાં બધી જવાબદારી કવિની જ નથી. ભાવકે પણ આળસુ બનીને બેસી નથી રહેવાનું, તેણે પણ સક્રિય થવાનું છે, પોતાની કલ્પના વ્યાપાર ચલાવવાનો છે, કવિની સાથે ચાલવાનું સાહસ કરવાનું છે.
એટલે કાવ્યનો આસ્વાદ લેવો એ કંઈ સહેલી વાત નથી એમના મતે.
બિલકુલ નહીં, એ કોઈ તૈયાર થાળી પીરસી હોય ને જમી લેવા જેવું નથી. એ તો એક દીક્ષા કે ઉપનયન સંસ્કાર જેવી ગંભીર અને સક્રિય પ્રક્રિયા છે. આપણે કાવ્યને આપણી સમજની મર્યાદામાં બાંધવાનો પ્રયત્ન નથી કરવાનો, પણ કાવ્યની સાથે આપણે પોતે વિસ્તરવાનું છે, આપણી સંવેદના અને કલ્પના શક્તિને વિકસાવવાની છે. આ ભાવક પાસેથી ખરેખર મોટી માંગણી હતી.
આ જે રૂપલક્ષી વિચારો છે એ શું માત્ર કવિતા પૂરતા જ સીમિત રહ્યા, કે પછી જોશીએ અને ગદ્ય સાહિત્ય પ્રકારો જેમ કે નવલકથા અને નવલિકા પર પણ લાગુ કર્યા હતા?
ના, તેમણે આ વિચારો ગદ્ય પર પણ એટલી જ સઘનતાથી લાગુ કર્યા. કોઠારી નોંધે છે કે જોશી પશ્ચિમમાં ચાલી રહેલા નવા પ્રવાહો જેમ કે એન્ટી નોવલ, પ્રતિ નવલ અને થિયેટર ઓફ ધી એબ્સર્ડ, અસંગત નાટ્ય, થી પરિચિત હતા અને તેનાથી પ્રભાવિત પણ હતા. એ સમયે એવી સામાન્ય માન્યતા હતી કે નવલકથા કાવ્ય જેટલું શુદ્ધ કલારૂપ નથી, એ થોડી શિથિલ અસ્તવ્યસ્ત રચના છે. જોશીએ આ માન્યતાને પડકારી. એમણે કહ્યું કે નવલકથા પણ જો ચુસ્ત બંધારણ એટલે કે સંવિધાન અને ભાષાની સભાનતાથી લખાય તો તે પણ માનવ જીવનના સંદર્ભનું એક આગવું સત્ય કે વ્યવસ્થા, જેને એ ઋત કહે છે, તે પ્રગટ કરતું શક્તિશાળી કલારૂપ બની શકે છે. કોઠારી દર્શાવે છે કે જોશીએ તોલ્સ્ટોય જેવી પરંપરાગત વાસ્તવવાદી નવલકથા અને કાફકા, પ્રૂસ્ટ, જેમ્સ જોયસ જેવી આધુનિક પ્રયોગશીલ નવલકથાની લેખન રીતિઓ વચ્ચેનો ભેદ કથાવસ્તુ, પાત્રાલેખન, સમય અને સ્થળનો ઉપયોગ, ભાષા, આ બધા સ્તરે સ્પષ્ટ કર્યો. અને કોઠારી ઉમેરે છે કે જોશીનો ઝોક સ્પષ્ટપણે આ બીજી આધુનિક રૂપલક્ષી રીતિ તરફ હતો.
એટલે જ તેમને પરંપરાગત ગુજરાતી નવલકથા સામે વાંધો હતો, પેલી બધી ટીકાઓ.
હા, બરાબર. તેમને ગુજરાતી નવલકથામાં જોવા મળતી વધુ પડતી ભાવુકતા, છીછરી કે ઉપર છલ્લી વાસ્તવિકતા, અને માત્ર વાર્તા કહેવા પર જ વધુ પડતો આધાર કથાશ્રિતતા સામે સખત વિરોધ હતો. તેને બદલે તેમણે આધુનિક નવલકથાની જેમ સ્થળ અને કાળના નવા પરિમાણોનો ઉપયોગ કરવા, પાત્રોના મનોજગતમાં ઊંડા ઉતરવા અને ભાષા દ્વારા ઘનીભૂત સંવેદનાનો નિપજાવવા પર ભાર મૂક્યો, જેના ઉદાહરણ તરીકે તેઓ વારંવાર પ્રુસ્ત અને દોસ્તોએવ્સ્કી જેવા લેખકોને ટાંકતા. નવલિકા એટલે કે ટૂંકી વાર્તા વિશે પણ તેમણે શરૂઆતમાં કહ્યું કે તેમાં ઘટનાનો હ્રાસ થવો જોઈએ, જે કદાચ થોડું આત્યંતિક લાગ્યું હશે, પણ પછી તેમણે સ્પષ્ટતા કરી કે ઘટનાને સાવ કાઢી નથી નાખવાની, પણ એનું વજન વાર્તાને ડૂબાડી દે તેવા પથ્થર જેવું નહીં, પણ ઉડવામાં મદદ કરે તેવી પાંખ જેવું હોવું જોઈએ. નવલિકાનું લક્ષ્ય શું હોવું જોઈએ? કોઈ એક અત્યંત મહત્વની અર્થગર્ભ ક્ષણ, પ્રેગ્નન્ટ મોમેન્ટ, માં ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળને એકસાથે લાવી દેવા, જાણે દૂરબીનથી જોતા હોઈએ તેમ, એટલે કે ટેલિસ્કોપિંગ કરવું, અને એક સંકુલ બહુપરિમાણીય અનુભવ રચવો.
કોઠારી એક સૂચક અવલોકન કરે છે કે જોશી જ્યારે ગુજરાતી કૃતિઓની વાત કરતા ત્યારે તેમનું વલણ મોટે ભાગે ટીકાત્મક રહેતું, પણ જ્યારે તેઓ પશ્ચિમી સાહિત્યકારો વિશે લખતા, દોસ્તોયેવ્સ્કી, હેમિંગવે, કાફકા, ત્યારે તેમાં ઊંડી સૂઝ અને સહૃદયતા દેખાતી. આ વાત કેટલી સાચી લાગે છે?
કોઠારીના મતે આ વાત ઘણી ખરી સાચી છે. તેઓ કહે છે કે જોશીએ ભાગ્યે જ કોઈ ગુજરાતી કૃતિનું એટલી ઝીણવટ અને પ્રસન્નતાથી વિશ્લેષણ કર્યું છે જેટલું તેમણે વિશ્વ સાહિત્યની કૃતિઓનું કર્યું. ગુજરાતી સાહિત્યની ક્લાસિક ગણાતી સરસ્વતી ચંદ્ર પણ તેમને કલાની દ્રષ્ટિએ ઓછી પણ કરતા ગોવર્ધન રામની જીવન વિશેની શોધખોળ, પેલી જીવન પર્યશના તરીકે વધુ મહત્વની લાગી. જો કે કોઠારી સુરેશ જોશીના પોતાના કવિતા આસ્વાદના પુસ્તક ગુજરાતી કવિતાનો આસ્વાદની ખાસ પ્રશંસા કરે છે.
અચ્છા, એમની આસ્વાદ કરવાની પદ્ધતિમાં શું ખાસ હતું? એ અલગ કેવી રીતે હતી?
કોઠારી કહે છે કે એમની રીત વિવેચનની પેલી ભારેખમ શાસ્ત્રીય પરિભાષાથી દૂર રહેતી હતી. તેઓ કાવ્યના બંધારણના જે તત્વો છે, ભાષા, લય, કલ્પન, પ્રતીક, તે વાચકના ચિત્ત પર કેવા સંસ્કાર પાડે છે કેવો ભાવ જગાડે છે તે સહજ રીતે ખોલી આપતા. તેઓ વાચકની કલ્પનાને ઉત્તેજીને કાવ્યના ભાવવિશ્વમાં જાણે હાથ પકડીને લઈ જતા. કોઠારી કેટલાક ઉદાહરણો આપે છે, જેમ કે વીરની વિદાય કાવ્યમાં વીર અને શૃંગાર રસનું મિશ્રણ કેવી રીતે સધાયું છે, નિર્દોષને નિર્મળ આંખ તારી ગીતમાં અમુક શબ્દો દ્વારા કેવી વક્રતા સર્જાય છે, કે પછી બક ઠાકુરની પેલી જાણીતી પંક્તિ બેઠી ખાટે ફરી વળી બધે મેડીઓ ઓરડામાં.
હા હા,
એમાં મંદાક્રાંતા છંદનો લય નાયકાની મનોસ્થિતિ કેવી રીતે સૂચવે છે, આ બધું જોશીએ જે રીતે સમજાવ્યું છે તે તેમની સૂક્ષ્મ રુચિ અને સહરૂજતા દર્શાવે છે. કોઠારીના શબ્દોમાં આ પ્રકારનો આસ્વાદ ક્યારેક વિવેચન ઓછો અને પોતે જ એક નવું સર્જનનું સાહસ હોય તેવો લાગે છે.
રસપ્રદ. હવે જો આપણે આ બધી બાબતોને એક વ્યાપક પરિપ્રેક્ષ્યમાં મૂકીએ તો કોઠારી સુરેશ જોશીના એકંદર પ્રદાનને કેવી રીતે મૂલવે છે, એમનો વારસો શું?
ચોક્કસ. કોઠારી શ્રેય આપે છે કે જોશીએ ખાસ કરીને ક્ષિતિજ અને ઉહાપોહ જેવા સામયિકો દ્વારા ગુજરાતી સાહિત્ય જગતને વિશ્વના નવા સાહિત્યિક પ્રવાહો અને વિચારોથી માહિતગાર કર્યો. તેમણે એક એવું વાતાવરણ બનાવ્યું જેમાં સ્થાપિત મૂલ્યો પર પ્રશ્નો ઉઠાવી શકાય અને સાહિત્યનું પુનઃમૂલ્યાંકન થઈ શકે. એમના પ્રયાસોથી કૃતિનિષ્ઠ વિવેચના, એટલે કે કૃતિના પોતાના બંધારણ, ભાષા, રૂપ વગેરેના અભ્યાસ પર ભારમુક્તિ વિવેચનાને પ્રોત્સાહન મળ્યું, ભલે એની ગતિ ધીમી રહી હોય. એમના પગલે ચાલીને આસ્વાદ લેખનની પ્રવૃત્તિ પણ ઘણી વિકસી. પણ હા, કોઠારી એ પણ નોંધે છે કે ક્યારેક એમાં સાચી સમજણ કરતા દેખાદેખીનું સાહસ વધારે દેખાયો.
પણ શું આ નવી વિચારધારા સર્વસ્વીકૃત હતી? મતલબ એની સામે કોઈ ટીકાઓ કે પ્રશ્નો નહોતા ઉઠ્યા? કોઠારી પોતે આ વિશે કંઈ કહે છે?
હા, કોઠારી કેટલાક સંભવિત વાંધાઓ અને ટીકાઓનો ઉલ્લેખ કરે છે જે એ સમયે ઉઠ્યા હતા અને કદાચ આજે પણ પ્રસ્તુત છે. એક મુખ્ય ટીકા એ હતી કે જોશી કવિતામાં જોવા મળતી અસ્પષ્ટતા કે દુર્બોધતા, જે કદાચ અમુક પ્રયોગશીલ કવિતામાં હોય, તેને જ જાણે કવિતાનો નિયમ બનાવી દેવાનો આગ્રહ રાખતા હતા, એવો એક અભિનિવેશ હતો. બીજો એક ગંભીર ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો કે જો કલાને માત્ર રૂપ અને ભાષાની રમત બનાવી દેવામાં આવશે તો સાહિત્યનો સમાજ અને જીવન સાથેનો જે જીવંત નાતો છે તે તૂટી જશે. સાહિત્યકાર માત્ર ભાષાનો કસબી, એક ટેકનિશિયન બનીને રહી જશે, એવો ડર હતો. આ મુદ્દાઓ ચોક્કસ ચર્ચાસ્પદ હતા અને છે.
તો આટલી બધી વાતચીત પછી આપણે મુખ્ય તારણ શું કાઢી શકીએ? જયંત કોઠારી સુરેશ જોશીની નવ્ય વિવેચનાના પ્રદાનને આખરે કઈ રીતે જુએ છે? એમનો અંતિમ મત શું છે?
ભય સ્થાનોમાં કદાચ થોડું તથ્ય હોઈ શકે છે, પરંતુ તેમ છતાં તેઓ નિષ્કર્ષ પર આવે છે કે સુરેશ જોશીની નવ્ય વિવેચનાએ ગુજરાતી સાહિત્ય અને તેની વિવેચના પ્રત્યેના આપણા અભિગમમાં એક પાયાનું પરિવર્તન આણ્યું. એ દ્રષ્ટિએ તેમનું કાર્ય અત્યંત મહત્વનું અને સીમાચિહ્નરૂપ છે. આ પરિવર્તનના બે મુખ્ય પાસા આપણે ફરીથી યાદ કરી લઈએ. પહેલું, તેમણે સાહિત્યમાં શું કહેવાયું છે, વસ્તુ, કન્ટેન્ટ, તેના પરથી ધ્યાન હટાવીને કેવી રીતે કહેવાયું છે, રૂપ, ફોર્મ, ભાષા, તેના પર કેન્દ્રિત કર્યું. તેમણે કલાને એક સ્વાયત્ત, આત્મનિર્ભર રચના તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો.
બરાબર.
અને બીજું તારણ, તેમણે કલાના વિષય ક્ષેત્રને ખૂબ વિસ્તાર્યું. પરંપરાગત રીતે જે વાસ્તવિક ગણાતું હતું તેની સીમાઓ તોડીને તેમણે સ્વપ્ન, કલ્પના, અતાર્કિક અનુભવો જેવા ચૈતસિક વાસ્તવને પણ કલામાં સ્થાન અપાવ્યું. અને સાથે જ તેમણે ભાવક પાસેથી પણ વધુ સક્રિયતાની અપેક્ષા રાખી. ભાવક માત્ર નિષ્ક્રિય ગ્રહણ કરનાર નથી, પણ કલાકૃતિના અર્થઘટનમાં સક્રિય, કલ્પનાશીલ ભાગીદાર છે.
એટલે કોઠારી જોશીના આ પાયાના પરિવર્તનને બિરદાવે છે, ભલે કેટલીક મર્યાદાઓ તરફ ઇશારો પણ કરે. આ ચર્ચાના અંતે કદાચ એક સવાલ વિચારવા જેવો રહે છે, જે કોઠારી પણ કદાચ સૂચિત કરે છે. રૂપ અને ભાષા પરનો આટલો બધો ભાર, ક્યારેક કઠોર લાગે તેટલો ભાર, શું તે માનવજીવનના એ મૂળભૂત અનુભવો, લાગણી, સંવેદના, સંબંધો, સંઘર્ષ જે સામાન્ય વાચકને સાહિત્ય તરફ ખેંચે છે તેની સાથે સુસંગત છે, કે પછી એનાથી ક્યાંક અંતર ઊભું કરે છે? સાહિત્ય માત્ર સ્વરૂપની કસરત બની રહે એ કેટલું યોગ્ય? આ એક એવો પ્રશ્ન છે જે સુરેશ જોશીના કાર્યના સંદર્ભમાં આજે પણ વિચાર માંગી લે છે. ખૂબ જ ઊંડાણપૂર્વક અને ખરેખર રસપ્રદ ચર્ચા થઈ. આજે આપણે જયંત કોઠારીના વિશ્લેષણ દ્વારા સુરેશ જોશીના એ વિચારોની દુનિયામાં ડોક્યું કર્યું, જેણે ગુજરાતી સાહિત્ય વિવેચનને એમ કહીએ કે ખરા અર્થમાં નવો વળાંક આપ્યો, અને એ વિચારો આજે પણ આપણને સાહિત્યને સમજવાની નવી દ્રષ્ટિ આપે છે, નવા પ્રશ્નો પૂછવા પ્રેરે છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.